તારીખ 26/2/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 833 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 351 મૂળ કેસેટમાં અવાજ ખૂબ જ ધીમો છે.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્ર 833 નો વિષય પહેલા લીધો છે અને પત્રના અંતમાં આત્મભાવના પાડી છે. સર્વદ્રવ્ય છે, સર્વક્ષેત્ર છે, સર્વકાળ છે અને સર્વભાવ છે, જે સર્વ પ્રકારે અપ્રતિબંધથી નિજ સ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. એમાં અરવિંદ ભગવાન આવે છે અને મુનિરાજ પણ આવે છે, કેમ કે એમને અંતર બાહ્ય કોઈ પણ બંધન નથી. સર્વ દ્રવ્ય છે એટલે જગતના સર્વ પદાર્થો છે, સર્વ પ્રકારના સંયોગ છે. સર્વ ક્ષેત્ર થી એટલે કોઈ પણ જગ્યાએ તે વિચરે, એમને કોઈ બંધન નથી. આ ધર્મ ક્ષેત્ર છે, તીર્થ ક્ષેત્ર છે, અથવા અહીંયા રહેનારા જીવો ધાર્મિક વૃત્તિ વાળા ધર્મલોભી છે માટે અહીંયા રહેવું તેવું પણ મુનિરાજને પ્રતિબંધ નથી. અથવા અહીંનો રાજા જૈન ધર્મી છે અને ધર્મ પ્રભાવનાનું ઘણું કારણ થાય એવું છે માટે અહીંયા રોકાઈ જવું એવું પણ મુનિરાજ નથી. કોઈ ક્ષેત્ર છે પ્રતિબંધ છે, સર્વકાળથી સર્વ પ્રકારને પર્યાય છે, અથવા ચોથો આરોહણ કે પાંચમો આરોહણ, બીજા તારામાં તો ધર્મ છે નહીં, બે તારામાં ધર્મ છે, ચોથો અને પાંચમો. કાળ પ્રતિબંધ પણ નથી અને સર્વ ભાવ છે એટલે કોઈ પણ બીજા જીવોના સ્વભાવો એનો પણ કોઈ પ્રતિબંધ, કોઈ ઉત્સર્ગ પરીક્ષા પડે, અનુકૂળતા પ્રતિકૂળતાઓ આવે, કોઈની સાથે કઈ સંબંધ નથી. મુનિરાજ એકલી આત્મરમણતામાં જ રહે છે અને એ આત્મરમણતા કરતા 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 અનંત દિશાને પ્રાપ્ત થાય છે. એ બંને પ્રકારમાં કોઈ દ્રવક્ષેત્ર કાળ ભાવનો પ્રતિબંધ નથી હોતો. પછી નીચેના ગુણ સ્થાને ચોથો ને પાંચમો પુરુષાર્થ મર્યાદિત હોવાથી ધારણા દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ અનુસાર એડજસ્ટમેન્ટ કરે છે સાધક અને પોતાના પરિણામમાં આગળ વધતા જાય છે. અહીંયા તો એવું લીધું કે નિજ સ્વરૂપમાં સ્થિત થયા, મુનિરાજ પણ નિજ સ્વરૂપમાં સ્થિર થાય છે અને અરવિંદ ભગવાન તો સ્થિર થઈ ગયા છે તે પરમ પુરુષોને નમસ્કાર, એવા ભગવંતોને નમસ્કાર, કેમ કે પંચ પરમેશ્વર ભગવંતમાં બધા અત્યારે આવી જાય છે. સ્થિર ભગવાન અહીંયા છે. જેને કઈ પ્રિય નથી અને જેને કઈ અપ્રિય નથી, કોઈ સારું લાગે છે કે કોઈ ખરાબ લાગે છે એવું જેને કઈ નથી. કોઈ ચીજ સારી લાગે, કોઈ ચીજ ખરાબ લાગે એવું મુનિરાજને નથી. જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, સમદર્શી છે. કોઈ મિત્રતા ની દ્રષ્ટિએ કોઈ અનુકૂળતા કરવા માંગે છે, કોઈ શત્રુની દ્રષ્ટિએ પ્રતિકૂળતા કરવા પણ માંગે, પણ એ ભાવો એના એ જી મારે સાધક ને તો એ જ્ઞાન નો જ્ઞાન છે. ભલે એના ભાવો અનુસાર પરિસ્થિતિ થાય ન પણ થાય, એવું જરૂરી નથી કે અનુકૂળતા દેવા માંગે એટલે અનુકૂળતા થઈ જાય, પ્રતિકૂળતા દેવા માંગે એટલે પ્રતિકૂળતા થઈ જાય, એવું કઈ કોઈના હાથની વાત નથી. બાહ્ય પરિસ્થિતિ પૂરો કરતા પણ એવા જીવો હોય છે ખરા, અનુકૂળ વર્તનારા અને પ્રતિકૂળ વર્તનારા. પણ જ્ઞાનીને મુનિને કોઈ શત્રુ મિત્ર નથી. જ્ઞાનનું જ્ઞેય છે બંને પ્રકાર એક સરખા. કેવી રીતે છે? સમ એટલે એક સરખા, સમદર્શી. સમ એટલે એક સરખા. એક સરખા એટલે કેમ? કે જ્ઞેય જ્ઞેય માત્ર, જ્ઞાન માત્ર અને અન્ય પદાર્થો જ્ઞેય માત્ર, અન્ય જીવો જ્ઞેય માત્ર, આથી વધારે કાંઈ નહીં. જેને માન અપમાન અમે જોડકા લીધા છે, દ્વંદ્વ જેને કહે છે સાહિત્યની ભાષામાં, એને જોડકાને દ્વંદ્વ કહે છે. જેને માન અપમાન નો અભાવ છે એટલે કોઈ પ્રશંસા કરે છે, બહુમાન કરે છે, ભક્તિ કરે છે, એવું સારું નથી, એને કઈ સારું નથી લાગતું. કેમ? કે પોતે અસંગ ચૈતન્ય છે. જે માન આપે છે એથી મને તો કઈ લાભ થતો નથી, એના ભાવે નકારશે. મારા આત્માને શું થઈ જાય? શું શું ફાયદો થઈ જાય? મારા આત્માને લાભ શું? કોઈ માન આપે તો મારા આત્માને લાભ શું? કોઈ અપમાન કરે તો મારા આત્માને નુકસાન શું થઈ જાય? માન અપમાન તો બાહ્ય દ્રષ્ટિમાં છે, અંતરદ્રષ્ટિમાં માન અપમાન જેવો કોઈ વિષય જ નથી. માન આપનારથી કઈ લાભ નથી, અપમાન કરનારથી કોઈ નુકસાન નથી. અને મને ક્યાં કોઈ જોવે છે? માન આપનારે મને જોતો નથી ને અપમાન કરનારે મને જોતો નથી. એ પ્રકારનો જેને એ દ્વંદ્વ નો જેને અભાવ છે, લાભ અલાભ એવું પણ કઈ નથી. મારું સ્વરૂપ મારા અનંત ગુણોથી પરિપૂર્ણ છે, નવો લાભ કઈ થવાની એમાં જગ્યા નથી, કોઈ અવકાશ નથી, કોઈ ગુંજાશ નથી કે એમાં કઈ આવીને લાભ થાય એવો કોઈ અવકાશ નથી. અલાભ એટલે નુકસાન થાય એવી કોઈ સંભવિતતા કે શક્યતા નથી. ન એક પ્રદેશને કોઈ નુકસાન થાય છે કે ઓછો થાય છે, ન એક ગુણને કઈ નુકસાન થાય છે કે એક ગુણ ઓછો થાય છે. જે ત્રિકાળ અખંડ સ્વરૂપ છે એ ત્રિકાળ અખંડ છે, લાભ અલાભની કોઈ જગ્યા એમાં નથી. એ રીતે સ્વરૂપના આશ્રય જેને લાભ અલાભનો વિકલ્પ છૂટી ગયો છે, હર્ષ શોક એ જોડકું એ જણ હરખ થતો નથી, શોક થતો નથી, કોઈ કારણ સ્વ સ્વરૂપમાં સ્થિર છે, વિતરાગ ભાવે રહે છે. હર્ષ શોકમાં તો રાગ અને દ્વેષ બે છે, હર્ષ છે તે રાગના પરિણામ છે, શોક છે તે દ્વેષના પરિણામ છે. વિતરાગતામાં કાંઈ નથી, એટલે જેને હર્ષ શોક નો અભાવ થયો છે, જેને મૃત્યુ જન્મ મૃત્યુ નો પણ અભાવ છે, जीवन जीवित के मृत्यु मरने नहीं जीना जीतता आयुष हो चालू हो आयुष चालू न हो समाप्त हो મારા આત્માને શું ફરક પડે છે? હું અનાદિ અનંત આયુનો ધરનાર છું. મારું આયુષ્ય અનાદિ અનંત છે જ નથી. શરીર તો કપડા જેવું છે, રોજ કપડા માણસ બદલે છે, એનો રક્ષોક છે કે કાલ આજના પહેર્યા કાલ ઉતારવા પડશે એટલે રોવા માટે નવા બીજા પહેરતી વખતે રાજી થઈ જાય. જીવન મરણ બંને સરખા છે. ભૂતગળોના સંયોગો આવ્યા ને ગયા, આવ્યા ને ગયા. એક દેહ ગયો, બીજો દેહ આવ્યો, હું એ ગયો છું. દેહના વિયોગ થી મૃત્યુની કલ્પના તો અજ્ઞાન ભાવ માટે સમા છે. અજ્ઞાન ભાવ માટે મૃત્યુની કલ્પના છે, બીજું કઈ. આત્મા કદી કોઈનો આત્મા મરતો નથી. અવિનાશી તત્વ શાશ્વત પદાર્થ છે, એને મૃત્યુ કેવું? મરણની મૃત્યુની માત્ર ભ્રાંતિ છે, ખોટી કલ્પના છે. કાંઈ થતું નથી. આત્મા એ તો સરળ ઉભો છે. એક દેહ નું આયુ શરૂ થયું, બીજું દેહ નું આયુ શરૂ થયું, પોતે સળંગ ઉભો છે. પણ આ બધા મારા અને આ બધું મારું એ દુઃખદાયી થાય છે. એવી કલ્પના જેને છે એને એ સંયોગો નો વિયોગ થવામાં દુઃખ ઉભું થાય છે. બાકી જેને સંયોગને પોતાપણે જોયો જ નથી, સંયોગને સંયોગ રૂપે પરપણે જોયો છે, એને વિયોગ સાથે શું લેવા દેવા છે? કઈ લેવા દેવા? અને એ પહેલાથી ભાનમાં છે કે સંયોગ તો વિયોગની ગોદમાં જ પડેલો છે. સંયોગ પોતે જ વિયોગની ગોદમાં પડેલો છે. શાસ્ત્રમાં એવું આવે છે, ગુરુદેવ કહેતા કે માતા બાળકને જન્મ આપે અને ગોદમાં લઈએ, એ પહેલા એ વિયોગની ગોદમાં આવી ગયેલો છે. એ સંયોગ થયો એને માતાને કે માં મારો પુત્ર, પણ એ પહેલા તો વિયોગની ગોદમાં આવી જ ગયો છે. એવું જે પહેલેથી જાણે છે એને જન્મ મરણનો કોઈ હરખ શોખ નથી. જેને જન્મ મરણ નો હરખ શોક નથી અને બીજા સંયોગો નો હરખ શોક થવાનો
એટલા બધા સુખી છે. મોક્ષ માર્ગી પરમાત્માઓ એટલા બધા સુખી છે કે કોઈ પરિસ્થિતિમાં દુઃખી થતા નથી. આના જેવી સુંદર રૂઢી વાત કઈ હોય શકે? કોઈ પરિસ્થિતિમાં દુઃખ જ ન થાય. એ વગેરે દ્વંદ્વ નો અભાવ છે. આ પ્રકારના જોડતા વાળા પરિણામો લઈને ઉત્પન્ન થતા નથી. અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ની વિશેષ સ્થિતિ પામ્યા છે. પરિણામ નથી થતા એટલે નાસ્તિકમાં આવા પરિણામ હવે થતા નથી. તો કેવા પરિણામ થાય છે? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાંથી જામી જાય છે. જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં સ્થિતિ પામ્યા છે અત્યારે વર્તમાનમાં તેમનો અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદ આશ્ચર્ય ઉપજાવે છે. પુરુષાર્થ નો પરાક્રમ છે. મને ખાનામાં રહ્યો, માતાજીના કૃષ્ણ ભક્ત મને તો ઈશ્વર સાથે પ્રીતિ બાંધી લીધી છે. તમે જોવો તો પાંચ પાંચ મિનિટે આનું ધ્યાન રાખો, આનું ધ્યાન રાખો, આનું ધ્યાન રાખો, આનું ધ્યાન રાખો, કોને આરે પ્રીતિ બાંધી મારી ગાઈ જાણે ને આ સર્વના ક્ષેત્રમાં પોતે આખી જિંદગી માતાજી ના પૂજામાં એટલા રહ્યા છે કે બપોરે બે ત્રણ વાગે દૂધ આવી જાય, ચાર વાગ્યા ઉઠા હોય, બપોરે બે વાગે ઘરમાં બે ત્રણ વાગે દૂધ માણસો બધું સાફ કરી દીધા સરસ કરિયાણાનો ધંધો એટલે કેસરથી માંડી છે અને બધું હોય કરિયાણામાં તો માણસો હોય તો બેરાવના દાદીના ખાવાના બનાવી નાખ્યા ભરપૂર જરૂર કરે ને સાફ એમાં તમને ખબર પડે ને વરિયાળનું ગુણ પડ્યું હોય એમાં બે કિલો ચાર કિલો રોજ ત્યાં જાય ને ખબર પડે કેટલા કેટલા કેટલી આઈટમ જોયા અડધા દિવસમાં આવે થોડો ઘણો વેપાર કર્યો ના એવી આવે દુકાન બંધ કરવાનો આવે કેમ કે માલ ખરીદીને લાવે એને પેમેન્ટ કરવાના પૈસા હોય ને વેચાણ થાય ખરીદીના માલના પૈસા આવે ને માલ તો કપ કરી ગયો હોય દુકાન બંધ કર્યું ઘરે બેસવાનું. તમે માતાજી કરશો તો પાઘડી હારી ઉગી જશે દુકાનમાં. માતાજી કરવું હોય તો દુકાન બંધ કરવાનું, મારે શું કરવાનું? પણ એવું તો ખોટો સંતોષ કરો. હવે ઈ એટલું એટલું કરેલું છે ચિત્ત છે કારણ કે આપું આપું આનું ધ્યાન રાખો, આનું ધ્યાન રાખો, તમે આમ ધ્યાન રાખો, તમે આમ ધ્યાન રાખો. પાંચ પાંચ મિનિટે કાંઈ નહીં કાંઈ નહીં ક્યાં જાય માણસ જાય ક્યાં? આ તો નસીબ હોય ને આ વાત બધું હૃદય જોઈએ ત્યારે એમ થાય અરે જરા કરુણાને પાત્ર આમના ભાઈ પૂરું થઈ ગયું છે કાલ સવારે કાશી તો થઈ ગયા છે તો બધું બાકી એવી રીતે કોઈ પણ હાલતમાં જેને જન્મના પરિણામ નથી લાભ લાભ રક્ષોખ નથી જ્ઞાન અને સુધી ચૈતન્ય સ્વરૂપની સુખ શાંતિમાં બિરાજે છે એવો જેનો પુરુષાર્થ છે એ પુરુષાર્થના પરાક્રમને જોઈને એમને આનંદ થાય છે. લક્ષ્મણ હતું એવા ત્રણેય કાળના ધર્માત્માઓના પુરુષાર્થને પૂરે આનંદ સહિત જીવતા રહેતા દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેને દેહનો સંબંધ યથાસ્થ છે એવો જ બરાબર યથાસ્થ છે બરાબર એવો જ આ કપડું ફાટી જાય તો ફાટી જાય કપડું છે તમે જ્યારે ફાટવાનું છે નવું પહેરવાનું છે એમ શરીર ગમે ત્યારે પડવાનું છે અને મોટા ભાગના વૃદ્ધાવસ્થામાં તો દુઃખી થાય કેમ કે જે આત્મબુદ્ધિ તો તીવ્ર થયો આખી જિંદગી ખાઈ ને પીને જીવી જીવી રીતે વૃદ્ધાવસ્થામાં તીવ્ર જે આત્મબુદ્ધિ હોય શરીર આદુ ચાલે કેવું ચાલે આ ઘડી કામ થાય ને ઘડી કામ થાય આ દુઃખે છે ને તે દુઃખે છે આમ થઈ જશે તેમ થઈ જશે વાયુ થઈ ગયા પ્રાણ છે કાંઈ ને કાંઈ રોગ વૃદ્ધાવસ્થા પોતે જ રોગ છે એને જરા રોગ છે
સ્વરૂપના આશ્રય બંધ પરિણામ ન થાય અને બીજા સમજણના આધારે પણ ઘણી વખત આવા પરિણામ જેને એવું લાગે છે કે નથી થતા એ બેમાં મોટો
સ્વરૂપના આશ્રય વિતરાક ભાવશે. સમજણ ની અંદર વિકલ્પ સાથે સાથે એમાં અવલંબન કોને છે એ વિચારવાનું. સમજણમાં વિકલ્પ રાગનો ભાગ છે અને જ્ઞાનનો વિચારનો પણ ભાગ છે. અવલંબન કોને છે આટલો સવાલ છે. અનાદિથી જીવને જ્ઞાનનું જાણવા રૂપે પરિણમે છે અને ચારિત્રગુણ રાગાદી વિકલ્પ રૂપે પરિણમે છે. જીવે રાગનો આશ્રય અનાદિથી લીધેલો છે અને એ ચાલુ થતા એટલે રાગના આશ્રયે જે કાંઈ વિચાર ચાલે છે, સમજણ ચાલે છે, એમાં જેવું આત્મબળ ન હોય એટલે કેટલાક સંજોગોમાં ભલે બહુ હલે નહીં પણ અમુક માત્રા વધી જતા નિશ્ચિતતા ન રહી શકે. કેમ કે આત્માનું અવલંબન છે એમાં આત્મશક્તિઓ પ્રગટ થઈ છે. જ્યાં સુધી આત્માનું અવલંબન હાથ નથી લાગ્યું ત્યાં સુધી આત્મશક્તિઓ પ્રગટ નથી થઈ. શક્તિ નથી શકે શેના આધારે એ વિચાર શેના આધારે શકે નહીં તો કશું એ હાલત છે. એટલે વિચારથી વિકલ્પથી આગળ વધી અને નિર્વિકલ્પ થવું ઘટે. નિર્વિકલ્પ દશા આવે ત્યારે આત્મશક્તિઓ પ્રદર્શન સાનુભૂતિ દર્શનમાં પુરુષાર્થ એના ગુરુનું છે. સાનુભૂતિ દર્શન સ્વરૂપ આવ્યું છે એના ઉપર વજન થયું છે તો પણ પુરુષાર્થ હજી એટલો મહિમા હજી એટલી રુચિ હજી એટલી રીતે ઘટી ગઈ કે વિકલ્પ થઈ જાય. નિર્વિકલ્પ દશામાં પરિણામ અને આત્મા એકાકાર થઈ જાય છે અથવા પરિણામ છે તે અભેદ ભાવે સ્વરૂપ લાભ લે છે. જ્યાં સુધી એ દશા નથી આવતી ત્યાં સુધી વિકલ્પ છે એ દશામાં ઉતરાયું. પછી એ નિકલ ભલે સવાલના મહેમાનો હોય, સ્વરૂપ લક્ષ્મણ હોય આવવા જવા, અને વિકલ્પમાં સ્વરૂપ સ્વરૂપનો જ મહિમા વાળો હોય, એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્વભાવ, વિશિષ્ટ સ્વભાવ કોઈ ભક્તિનો સાક્ષાત કૃષ્ણ કરી રહ્યા, તો પણ એ વિકલ્પ છે એ અંતરાય છે. કેમ કે ભાવવાસન વખતે ઉત્પન્ન થયેલી જે આત્મરુચિ, એ રુચિને સ્વરૂપથી ભિન્ન રહેવાનું પોષણ, એને પોષાતો નથી વિકલ્પ, એવી દશા છે. એટલે અભિન્નતા અંતતા સાધુ એવી દશા છે, એટલે અભિન્નતા અંતતા સાધુ છે. છ મહિના લીધા છે એટલા માટે ભાવમાં, બાકી તો કોઈને કલાકોમાં પણ કામ થઈ જાય કોઈને દિવસોમાં, કેમ કે અનન્ય રુચિ પ્રગટ નિર્વિકલ્પ સ્વરૂપની જે રુચિ, એ નિર્વિકલ્પ ભાવ એમાં વિકલ્પ છે, એ બાધક છે અથવા અંતરાય છે, વચ્ચે આપણી દિવાલ પડદો છે. જે સ્વરૂપના સાક્ષાત દર્શન કરવા જતો પરોક્ષ રહી જાય છે, સ્વાનો ટેસ્ટ થાય છે. કે ભલે નિર્ણય વખતે સ્વભાવનો મહિમા ઉપડે છે, તો પણ સ્વભાવનો પર્યાપ્ત મહિમા વિકલ્પ રૂપે ત્યારે આવે છે. આ તો ભાવ ભાષણ પછીની પર્યાય છે, એ પહેલાની સમજણ તો બધી ઓગ સંજ્ઞા વાળી સમજવી છે, અને એ ઓગ સંજ્ઞા કાર્યક્રમો ભલે મંદ થયો હોય કશાય મંદરના કારણ, પણ જો સંતોષ નાખો દર્શન તીવ્ર થાય, એટલે પૂર્ણતાના લક્ષ્ય વાળો તો કોઈ દશામાં સંતોષાય નહીં, સંતોષાય તો એને પૂર્ણતાનો લક્ષ્ય જ્ઞાની નો તો સવાલ જ નથી સંતોષાનો. પણ જે સંતોષાય છે કસાયની મંદતામાં, તે જ્ઞાનના ઉઘાડથી થયેલા સમાધાનમાં, શાસ્ત્ર જ્ઞાન છે, સાંભળ્યું છે, વાંચ્યું છે, ધાર્યું છે, સમાધાન કરેલ છે, જ્યાં સંતોષાનો સમાધાન કરીને સંતોષાનો, કે કોઈ સ્વભાવ કરીને સંતોષાનો, એ અજ્ઞાનની નિશાની છે. ત્યારે નિશાની છે અજ્ઞાનનું એ લક્ષણ છે, અને દર્શનનું તે વખતે તીવ્રતા છે. એટલું નુકસાન જાય છે, મોટું એટલું મોટું નુકસાન જાય છે.
જ્ઞાનના ઉઘાડના કારણે જો કોઈના પરિણામ ચેલી થતા હોય એ રીતે, તો એ બી એક પ્રકારની લાલબત્તી છે ને.
સંતોષ આવવું નહીં, પહેલી કરવા એ બીજી વાત છે, અને સંતોષ આવવું એ બીજી વાત છે. બે વાત જુદી જુદી છે, બે વાત એક નથી. પહેલી કરવામાં તો શું છે, શાસ્ત્રમાં તમાચન હોય એમ નથી. કેટલાય જ્ઞાનીઓને શાસ્ત્ર વાંચ્યા પહેલા અંદરથી એવા પરિણામો હોય છે કે જે શાસ્ત્ર વાંચે ત્યારે એને પહેલું થઈ જાય, એટલે કે પોતાનું પરિણમન જે છે એમાં પૂર્વના થયેલા જ્ઞાનીઓના વચનો શાસ્ત્ર વચનો સાક્ષીભૂત થાય છે. એ વાત બીજી છે, અને સંતોષાય જેવું એ વાત સંતોષાય નહીં, જરાય ને સંતોષાય જ્ઞાનીઓ યથાર્થનું હોય સંતોષાય. એટલે વિકલ્પવાળી દશા ભાવ ભાષણ પહેલા પણ છે સમજણ મને, અને ભાવ ભાષણ પછી પણ પહેલાની છે, એ સમજણમાં તો કાંઈ શક્તિ હોતી નથી. ભાવ ભાષણવાળી દશા માં પુરુષાર્થ નો તબક્કો શરૂ થાય એટલે ત્યાંથી પુરુષાર્થ થોડો થોડો ચાલુ થાય. પણ વિકલ્પ તૂટે ત્યારે ભાવ છે થાય, નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થાય ત્યારે ભાવ ઘટે થાય. ત્યાં સુધી અનુભવ નું બીજ સાદું છે, અનુભવ નું બીજ સાદું છે. એટલે એમ કે છું ગમે તેમ કરીને મરીને પણ સમય જશન પ્રથમ અભિ મૃત્યુ કહેતો હોય છે તે સાંભળો છે સમસ્યા મરીને પણ સ્વતંત્ર નો એવું થતો હોય કે એક વાર તો શરીરનો દાદો શું થયેલો અંતરમૂર્તિ જેવો પ્રસાદ કરોમાં લીધા જીવો વસ્ત્ર નો સંબંધ છે એવો આત્મા પ્રત્યે જેને નો સંબંધ યથાર્થ છે દીકરો છે એવો જ દીકરો છે. કપડામાં ને શરીરમાં કઈ ફેર નથી, કપડું બદલે ને કઈ લાગે નહીં એમ શરીર બદલે ને કઈ લાગે નહીં. સૂર્ય દ્રષ્ટા સૂર્ય જ્ઞાન પ્રત્યે તલવાર નો સંબંધ જેવો છે તેવો દેહ પ્રત્યે જેને આત્માનો સંબંધ દીખો છે. કપડું પણ સદથી જુદું રહે છે અને તલવાર પણ જ્ઞાનથી જુદી રહે છે. ભલે દેહનો આકાર સરખો છે જ્ઞાન જુદું અને તલવાર જુદી છે. એવું જેને દેહ અને આત્માનો સંબંધ દીખો છે હવે દેહાકાર આત્મા છે એક પરમાણુમાં આત્માનો પ્રવેશ નથી, આત્માના કોઈ એક પ્રદેશમાં પણ પરમાણુનો પ્રવેશ નથી. બંનેની સત્તા તદ્દન જુદી એ જુદી પ્રવેશી છે તો સુકાય છે ને ભાવથી સાવ જુદી છે. એવો સંબંધ જેને દીખો છે એટલે અનુભવ કર્યો છે એટલે ભિન્ન ચૈતન્ય નો અનુભવ કર્યો છે. અનુસાર ને 272 દાખલા બધું દીધા એમાં વાત કરી કે શાસ્ત્ર અધ્યયન નું ફળ છે, શાસ્ત્ર ભણવાનું ફળ છે. સાચો શબ્દ છે શાસ્ત્ર ભણવાનું ફળ છે કે ભિન્ન ચૈતન્યનો જ્ઞાન કરવું અનુભવ કરવો તે જો શાસ્ત્ર વાંચીને પોતાના ભિન્ન ચૈતન્યનો અનુભવ ન થાય તો એ શાસ્ત્રમાં રહસ્યને પામ્યો નથી અથવા શાસ્ત્રના અર્થને પામ્યો છે પણ પરમાર્થને પામ્યો અબદ્ધ સ્પષ્ટ આત્મા જેને અનુભવ્યો છે દીઠો છે એટલે અબદ્ધ સ્પષ્ટ આત્મા જેને અનુભવ્યો છે તે મહાપુરુષોને જીવન અને મરણ બંને સ્વાનું હોવા શાશ્વત પદાર્થની પ્રતીતિ થાય છે અથવા શાશ્વત નિજ સ્વરૂપની પ્રતીતિ થાય છે એને મૃત્યુનો પરિચય થાય છે. જેને મૃત્યુનો ભય નથી એને કોઈનો ભય નથી એને કોઈનો ભય કેમ કે સૌથી વધારે વ્યામની વાતી થઈ છે નામ પડે ને તો માણસ વિચારવા તૈયાર નથી થતા વાતો એ વાતો જ ન કરવી જોઈએ. વાત સાંભળવી ગમતી નથી તો અનુભવ કરવામાં શું થશે તો થાય
ભય લાગે છે મારો શું થશે
સર્વથા ભવિષ્ય થયું પાંચસો ઓગણસિત્તેર માં પ્રમાદી ને સર્વથા ભવિષ્ય જે અપ્રમાદી રીતે પુરુષાર્થમાં વર્તે છે નિરંતર અને ભવિષ્યમાં એનો પુરુષાર્થ બોલે છે કે મારો આત્મા શાશ્વત છે અને કુબેરના આવવા જેવાથી મને કોઈ લાભ નુકસાનનું કારણ છે. જેના સંયોગ વિયોગથી એને લાભ નુકસાન નથી અને બીજા સંયોગ વિયોગથી લાભ નુકસાનનો પ્રશ્ન ત્યાં આવ્યો છે. નાની ને કોઈ સંયોગ પરંતુ સંયોગનો યોગ થયો તો મને પોતાના જ્ઞાન નો વિષય છે કે અત્યારે આ પ્રકાર ચાલે છે ચાલવાનો છે પૂરો કરવાનો થાય એ કર્મનો પ્રસંગ છે. મારો પ્રસંગ થોડો છે પાડોશી ને ત્યાં લગ્ન એમાં આપણે કઈ નાખવાની જરૂર ખરી લગ્ન પાડોશી ના એની દીકરી છે ને એમાં આપણે હું આપણે કઈ લેવા દે એમ પડોશી ની અંદર સંયોગ વિયોગ થયા કરે કર્મ પ્રસંગ છે. કર્મ ના ઘરે જે મનમાં હોય એ બને છે. મારા ઘરમાં તો કઈ આ બનતું હૃદયને નિર્વિરાને નિયમિત બનાવે છે એટલે એ ઉદય પછી ખરીને ઉદય રૂપે આવેલા ઉદય આવતા ખાતા સાફ જવાબદારીઓ પૂરી લોન લીધી તે બધી ભરપાઈ બની ગઈ છે. હસતા હસતા રોતા રોતા ને હસતા હસતા પછી બહુ સરસ રચનામૃત આવે છે આ પ્રકરણની અંદર જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચેતી સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત કરે છે તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક એવો નિજ સ્વરૂપ છે એવો નિશ્ચય એ પરમ કૃપાળુ સત્પુરુષ પ્રકાશો એનો અપાર ઉપકાર છે. સત્પુરુષનો ઉપકાર માન્યો છે ઉપકાર માન્યો એમને સ્વરૂપ પ્રકાશન વાસ્તવ સત્પુરુષનો બહુમાન કરીને ઉપકાર જવાની વાત છે પણ શું કરવા એ વાત એમણે હારે લીધી પોતાને તો પરમ કૃપાળુ સત્પુરુષનો અપાર ઉપકાર છે એમ કરીને બેહદ ઉપકારનું સ્મરણ કરે છે પણ શું કરવા કે જે અચિંત્ય દ્રવ્યો જે આત્મ સ્વરૂપ છે ચિંતનથી પાર કેવળ અનુભવ ગોચર છે વિચાર વિકલ્પના ચિંતનમાં જેનો સમાવેશ નથી થતો. વિકલ્પના પ્રશ્ન ફરી રહ્યા હતા વિકલ્પમાં આત્મ સ્વરૂપ નથી આવતું કેમ કે એ મનને સાથેનું ચિંતન છે. સ્વરૂપ અચિંત્ય છે અને અતિન્દ્રિય જ્ઞાન ગોચર છે ચિંતન ગોચર નથી આ એની મર્યાદા છે આ એની મર્યાદા છે તો શાસ્ત્ર વાંચને પામી જાય ક્યાંથી બને ચિંતનમાં તો સૂક્ષ્મ ચિંતન પણ ચાલે શાસ્ત્ર વચનમાં તો સ્થૂળ વિકલ્પો તો વિમર્શમાં લખાયેલા છે અને સ્વરૂપ તો અચિંત્ય છે ક્યાંથી સમજાય જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચેતી સ્વરૂપ કાંતિ શુદ્ધ ચૈતન્ય ની પરિણતિ સ્વરૂપ શાંતિ, શાંતિ એટલે આ એનો ભેદ છે. શુદ્ધ ચૈતન્ય નિર્મળ એનું જે પરિણામ એનો ભેદ છે, એની શોભા છે, એની સુંદરતા છે. એ પરંપરાગત થઈને અચિંત્ય દશા પ્રગટ કરે છે. અચિંત્ય કરે છે એટલે અચિંત્ય દશા પ્રગટ કરે છે. તે અચિંત્ય દ્રવ્ય કોણ છે? તે સહજ સ્વભાવ જેવું પોતાનું સ્વરૂપ છે, એવો નિશ્ચય જેને પ્રકાશ, એવો નિશ્ચય જેને પ્રકાશ, જેના બોધમાં એવો નિશ્ચય આવ્યો અથવા જેના બોધથી આ આત્માને નિશ્ચય થયો, એ સત્પુરુષને પરમ અપાર ઉપકાર છે. કેમ અપાર ઉપકાર લીધો? કે ત્યાર પછીનો જે લાભ છે એનો પાર નથી, સુખનો પાર નથી, અને પાર વિનાના દુઃખનો અભાવ છે એ પણ અપાર જ છે. બે અપાર છે, અપાર દુઃખનો અભાવ તો પણ અપાર છે, અને અપાર સુખનો સદભાવ થશે તો પણ અપાર છે. માટે એ ઉપકારને અપાર ઉપકાર કહેવામાં આવે છે, અને એ ઉપકારની કોઈ હદ છે. એ ઉપકાર જાણનાર છે, ઉપકારનો અનુભવ કરનાર જે ભાવ છે, એ ભક્તિભાવમાં એને અપારતા છે, એ પણ અપાર છે. કેમ કે એને ભક્તિમાં કોઈ દ્વેષ નથી, એ અપાર છે. મારે કઈ પ્રશ્ન નથી કે અહીંથી અટકવું, હવે નહીં એ વાત કરે. શાસ્ત્રમાં કેમ કહ્યું છે કે દુર્ગતિમાં ન જવું હોય, ઓછામાં ઓછો પૂર્વ પ્રારંભના યોગે જે ધન ઉપાર્જન કરે એનો દસમો ભાગ સન્માર્ગમાં દાનમાં વાપરે. અને શાસ્ત્ર 100 રૂપિયા 10 રૂપિયા કાઢવાની વાત છે, 90 રૂપિયા પોતાના ઉપયોગમાં લેજે. એવરેજ જુઓ આખી જિંદગીના કમાણીમાં, માણસ વ્યક્ત કરી શકતો કેટલો? 10મો ભાગ નહીં, 10% નહીં. દુર્ગતિ ન થાય તો થાય એ ચેન્જ કરે છે, આપે છે, ચેન્જ તો સન્માર્ગમાં વાપરે છે, પણ લિમિટ રાખે. આપણે આ થઈ ગયા છે તો સૌ આપણે આજે ખરા છે. મારી શક્તિ આખી, મારી મૂડી આખી, મારી તમારી આખી, ત્યારે જેના ઉપર ઉપકાર થાય છે, જેના આત્મા ઉપર ઉપકાર થાય છે એને હેલ્પ કરે. કાકા બાંધી જાય છે એવી રીતે આપણે ખીચડી થોડી ઓછી ખાશું તો ખરીદી કરવી પડે કદાચ, પછી કમાણી હોય અને એમાંથી આપવું પડે તો ખીચડી થોડું ઓછું ખાતું, બીજું કોઈ ભરીને નહીં ખાઈએ. એને પેટે પાટા માટે લીધી છે. જેને અપાર ઉપકાર થયો છે એને હેલ્પ કરશે, એને કોઈ હેલ્પ નથી. જે અચિંત દ્રવ્યની શુદ્ધ ચિત્તી સ્વરૂપ કાંતિ પરમ પ્રદેશ અચિંત કરે છે ઘણા સમયમાં ના પડતી વાળું પણ રખાય છે. તે અચિંતન દ્રવ્ય સહજ સ્વભાવિક નિજ સ્વરૂપ છે. એવો નિશ્ચય જે પરમ કૃપાનો શક્તિ છે પ્રકાશ, તેનો અભાર છે. કોઈ ભાવના અનુસંધાનમાં અસાધારણ પ્રભાવિત છે ને અનુષ્ઠા પ્રશ્ન કરે છે. આવા સત્તા સંરક્ષણ ભાવનો અને શબ્દ સંયોજનનો અસાધારણ કરી